તારીખ 9/12/1985 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 76.
આપણી છેલ્લી બે ત્રણ લીટી ફરી ગઈ. જીવી દ્રષ્ટિ ક્યાંથી લેવું? જીવી દ્રષ્ટિથી દેખે તેવું ફળ થાય, જોવામાં દ્રષ્ટિકોણ શું છે તે અનુસાર બધા ભાવો કામ કરવા લાગે છે. એક જ રંગ સારો છે એવી કલ્પનાએ સારો દેખાય છે, તે જ રંગ બીજાને સારો નથી એને ખરાબ લાગે છે. આ રંગ સારો નથી, કોઈ પણ ચીજ પોતે કેવા દ્રષ્ટિકોણથી એને જોવે છે તે પ્રકારે એને રાગાદી ભાવો ઉત્પન્ન થાય છે. જેવી દ્રષ્ટિથી દેખે તેવું ફળ થાય, અહીંયા જરા વિષય સૂક્ષ્મ લેવો છે કે જ્ઞાનમાં જ્ઞેયનું પ્રતિબિંબ પણ છે અને જ્યાં જ્ઞેયનું પ્રતિબિંબ છે તે અવસ્થા પણ જ્ઞાન છે, વસ્તુ પણ જ્ઞાન સ્વરૂપ છે, પણ બાહ્ય દ્રષ્ટિ અને પરદૃષ્ટિ હોવાને લીધે પર પદાર્થનો અનુભવ થાય છે. બીજો પદાર્થ જ્ઞાનમાં પ્રતિબિંબિત થતા તેનો અનુભવ થાય છે. અનુભવ પોતાની જ્ઞાન પર્યાયનો થતો હોવા છતાં અનુભવ જ્ઞેય પદાર્થનો થાય છે. એવી દ્રષ્ટિથી જીવ જોવે છે ત્યારે એને પોતાનો અનુભવ થાય છે એવું લાગતું નથી, પણ પરનો અનુભવ થાય છે એવું લાગે છે, એવું ભાસે છે. એ જૂઠ છે. સ્વમાં પરનો અનુભવ જ્ઞાનમાં પરનો અનુભવ થઈ શકતો નથી. જ્ઞાનમાં ઠંડીનો અનુભવ થઈ શકતો નથી એમ કેમ? ચાલો ઉદય લઈએ તો અત્યારે ઉદયમાન પ્રકાર આ છે. ઠંડી શરૂ થઈ તો ઠંડી લાગે છે એમ કહેવાય છે, ઠંડીનો અનુભવ થાય છે એમ કહેવાય છે, પણ વાસ્તવિકતા એ ઠંડી જ્ઞાનમાં જણાય છે. ઓછી છે, વધારે છે, એ બધું પ્રમાણ જ્ઞાનમાં આવી શકે, પણ જ્ઞાનને ઠંડીનો અનુભવ થાય તો જ્ઞાન પોતે શીત પર્યાય પરિણમે, જ્ઞાન ઠંડુ થઈ જાય. પણ જ્ઞાનમાં જ્ઞાનનો અનુભવ કરે તો જ્ઞાન ઠંડુ થયું છે એવો અનુભવ નહીં થાય. ઠંડી જ્ઞાનમાં જણાય એમ ખ્યાલમાં આવશે, પણ જ્ઞાન ઠંડુ થયું એવો અનુભવ કોઈને ક્યારે થાય છે? એ નહીં થઈ શકવા યોગ્ય છે. પણ જીવ ઠંડીનો અનુભવ થાય છે એવી દ્રષ્ટિથી દેખે છે અને તેથી એને દુઃખ થાય છે. અહીંયા આ સુખકારી દ્રષ્ટિ છે ને આ દુઃખકારી દ્રષ્ટિ છે એમ સુખ દુઃખ ઉત્પન્ન થવાનું મૂળ શોધ્યું છે આ. જેવી દ્રષ્ટિથી દેખે તેવું ફળ થાય. મયુર મકરંદ પાષાણ છે તેમાં બધા મોર જ ભાસે છે. પાષાણ તરફ દેખતા મોર ભાસે, પદાર્થ તરફ દેખતા પદાર્થ જ છે. હવે મયુર મકરંદને પદાર્થ તરીકે જુએ તો એ પદાર્થ દેખાય છે, એમાં મોર છે, મોરમાં એકાગ્રતા થાય તો એને મોર દેખાય છે, પદાર્થ દેખાતો નથી, મોર જ દેખાય છે. પણ ખરેખર ત્યાં મોર નથી, ત્યાં તો પદાર્થ જ છે, મોર ત્યાં નથી. અરીસામાં પ્રતિબિંબિત થયેલી કેરી ખાવાના કામમાં આવે કે ના આવે? જેવી કેરી અસલ છે એવું જ પ્રતિબિંબ છે, જરા પણ ફેર નથી. પણ એ કેરી ખાવાના કામમાં આવી શકે એમ નથી, કેમ કે કેરી જ નથી. એ તો કેરીની અરીસાની અવસ્થા છે, કેરી નથી એ કઈ. તેમ પરમાં પર ભાસે, પરમાં એટલે પર તરફની દ્રષ્ટિમાં પર ભાસે. પરમાં પર ભાસે નો અર્થ એવો છે, ભાષા બહુ સંક્ષિપ્ત છે. પર તરફની દ્રષ્ટિમાં પર ભાસે, પર તરફ આમ દ્રષ્ટિ લંબાવે છે, પરને જાણવાની દ્રષ્ટિ લંબાવે છે. પરમાં એકાગ્ર થઈને પરના રસથી પરને અવલોકે છે ત્યારે એને એકલો પર જ ભાસે છે. પછી એમાં વિશેષ કલ્પના એ થાય છે કે આ મને ઠીક લાગે છે અથવા આ મને ઠીક લાગતું નથી. બે એક જ વાત છે, ઠીક લાગે છે એ પણ એમ જ વાત છે, એ વિશેષ વધારે પડતી વાત છે. એટલે એને વિભાવ કીધો છે. વિભાવ એટલે વધુ પડતો ભાવ, વધુ પડતો એટલે વસ્તુના સ્વરૂપનું ઉલ્લંઘન કરીને જે વધારે ભાવ થયો તે વિભાવ. એવો પણ એનો એક વિભાવનો અર્થ છે. વિભાવનો અર્થ વિકાર પણ છે અને વિભાવનો અર્થ વિશેષ ભાવ, વધુ પડતો ભાવ, ઘણો ભાવ, અતિશય ભાવ, એને પણ વિભાવ કહેવામાં આવે છે. તો એ અતિશય પણ કરે છે. માણસ કોઈ જેમ કે ને કે ભાઈ હવે અતિશયોક્તિ ન કરો, અતિશયોક્તિ વધારે પડતું કથન, હવે એના કરતા વધારે બતાવું તેને અતિશયોક્તિ કહેવામાં આવે છે. એમાં અતિશય દ્રષ્ટિ છે, પરને જોવાની દ્રષ્ટિ, સ્વને ચૂકીને પરને જોવાની દ્રષ્ટિને વિભાવ દ્રષ્ટિ કહો કે છે એના કરતા વધારે પડતું જોવાની દ્રષ્ટિકોણ. કેમ કે તે પર પદાર્થનો અનુભવ નહીં થઈ શકતો હોવા છતાં અનુભવ થયો હોવાની દ્રષ્ટિથી તે દ્રષ્ટિનો એવા વિભાવનો અનુભવ કરે છે. તો પણ પદાર્થનો અનુભવ તો થઈ શકતો નથી, પણ એવા ભાવનો અનુભવ કરે છે પોતાની પર્યાય હોવાથી. પરમાં પર ભાસે, નિજ તરફ જુએ તો પર ન ભાસે. નિજમાં નિજ જુએ, નિજને જુએ, નિજમાં નિજને જુએ તો નિજમાં નિજ પોતે છે એમ ભાસે, એમ અનુભવ કરે. અને પરનું પ્રતિબિંબ પડવા છતાં પર નથી એમ અનુભવ કરે, પર જણાવા છતાં પર નિજમાં પર નથી એમ અનુભવ કરે. જેવી દ્રષ્ટિથી દેખે તેવું ફળ થાય, તેવું ફળ થાય એટલે તેવો એને અનુભવ થાય. ફળનો અર્થ અહીંયા અનુભવ છે. નિજમાં સ્વપ્નાની દ્રષ્ટિથી દેખે છે તો એને એવો અનુભવ થાય છે, પણ તે સાચો નથી, તેથી એમ એવું વસ્તુ સ્વરૂપ નથી, તે સત્ય નથી, અરીસાની કેરી સાચી નથી તેથી તે અનુભવ જૂઠ છે. એને કેરી તરીકે જાણવું એ અનુભવ જૂઠ છે. એમ નિજમાં પરનો અનુભવ કરે તે જૂઠ છે. નિજ તરફ જુએ, નિજમાં નિજ તરફ જુએ, નિજને જોવાના, નિજને અવલોકવાનો દ્રષ્ટિકોણ રાખીને પોતાના અનુભવને તપાસે, જુએ એટલે તપાસે કે મારા જ્ઞાનમાં શું છે. ભલે અન્ય જ્ઞેયો પ્રતિબિંબિત થાય તો પણ મારા જ્ઞાનમાં શું છે એમ પોતાના જ્ઞાનાનુભવને તપાસે. જ્ઞાનમાં થતા અનુભવને તપાસે તો જ્ઞાનમાં સિવાય જ્ઞાન કાંઈ નહીં હોવાથી જ્ઞાનનો જ અનુભવ થતો માલુમ પડશે. જ્ઞાન ક્રિયામાં જ્ઞાન જ થતું માલુમ પડશે. જ્ઞાન ક્રિયામાં ક્રોધાદિત થતા ક્રોધાદિત થતા માલુમ નહીં પડે. તપાસે તો એને ખબર પડે. ક્રોધાદિનું પ્રતિબિંબ છે, ક્રોધાદિ એમાં નથી. પ્રતિબિંબને ન જો, પ્રતિબિંબને જો, જો એટલે નિજને જો તો તને પ્રતિબિંબ પ્રતિબિંબ તરીકે પ્રતિબિંબનું જ્ઞાન થશે. પ્રતિબિંબનું જ્ઞાન પ્રતિબિંબ તરીકેનું થશે. પણ પ્રતિબિંબનું જ્ઞાન બિંબ તરીકેનું થાય છે. કેમ કે તું નિજને જોતો નથી, તું તને જોતો નથી તો પ્રતિબિંબના બદલે તું બિંબ જોવે છો. ત્યાં પછી એ કેરી ખાવાની મહેનત કરે તો કીધી પેટ ભરાય, અને કીધી સ્વાદ આવે ને કીધી પેટ ભરાય. એમ જીવ પરના અનેક ભોગ ભોગમાં સુખ માનીને રાચે તો કીધી એને તૃપ્તિ થાય, કોઈ કોઈ દિવસ થાય નહીં. નિજ તરફ જુએ તો પર ન ભાસે, નિજ જ છે. તેથી સુખકારી નિજ દ્રષ્ટિ તેજી દુઃખરૂપ પરમાં દ્રષ્ટિ નડો. તેથી સુખકારી એવી નિજ દ્રષ્ટિ છોડીને, બે એક સાથે નહીં રહીએ, નિજમાં નિજ છે એવું પણ જ્ઞાન, જ્ઞાનમાં જ્ઞાનનું પણ જ્ઞાન, પોતાનું પણ જ્ઞાન, એને જ આત્મજ્ઞાન કહે છે. જ્ઞાનને પોતાનું જ્ઞાન, સ્વજ્ઞાન તે આત્મજ્ઞાન. અને જ્ઞાનમાં પોતાનું જ્ઞાન છોડીને તજીને પરના હોવાપણાનું જ્ઞાન, પોતાની હયાતીને ભૂલીને, પોતાની મોજૂદગીને ભૂલીને પરના હોવાપણાનું જ્ઞાન, એ દુઃખ દ્રષ્ટિ છે. એનાથી દુઃખ ઉત્પન્ન થાય છે, આનાથી સુખ ઉત્પન્ન થાય છે. દુઃખરૂપ પરમા દ્રષ્ટિ નડો. આમ દ્રષ્ટિ ફેરે ફેર છે. વસ્તુ તો સ્વપદાર્થ, સ્વપર પદાર્થ જે છે તે છે. સ્વપર પદાર્થ કોઈ પોતાના સ્વરૂપને છોડીને, સ્વરૂપનો ત્યાગ કરીને કોઈ અન્ય સ્વરૂપે થાય, સ્વપદાર્થ પરપદાર્થ રૂપે થાય કે પરપદાર્થ સ્વપદાર્થ રૂપે થાય, એ દ્રષ્ટિ બદલે ઊંધી દ્રષ્ટિથી જુએ તો પણ તેમ બનશે નહીં. કાચને હીરા તરીકે જોશે તેથી કાચ હીરો નહીં થાય. હીરાને કાચ તરીકે જોશે તો હીરો કાચ નહીં થાય. અણસમજણનું નુકસાન થશે. પણ કઈ પદાર્થ પોતાના સ્વરૂપનો ત્યાગ કદી કરતો નથી. શરદીના વેદનથી જ્ઞાન નથી થયું. જ્ઞાનમાં સ્વચ્છત્વ હોવાથી, સ્વપર પ્રકાશત્વ હોવાથી એનું જ્ઞાન થયું છે. જ્ઞાનમાં શરદીનું વેદન કદી થયું જ નથી એમ કે છે. પ્રતિબિંબ પડે છે, જ્ઞાન આ શરદીના જે પરમાણુ છે વાતાવરણ, એ સૂક્ષ્મ સ્થૂળ પરમાણુ છે. પ્રકાશ અજવાળું અંધારું એ સ્થૂળ સૂક્ષ્મ પરિણામ છે. સ્થૂળ સૂક્ષ્મ એટલા માટે કે ગાંઠવા ન આવે. અંધારાના પરમાણુનો કોઈ ડબ્બો ભરવો હોય, પેક કરવો હોય, કે પ્રકાશને ક્યાંક ભરી રાખવો હોય તો પકડી રાખી શકાય કે નહીં. એ સૂક્ષ્મ છે, પણ સ્થૂળ સૂક્ષ્મ છે. સ્થૂળ સૂક્ષ્મ એટલે આંખથી પણ એ દ્રશ્યમાન છે, એટલે એને સ્થૂળ સૂક્ષ્મ કહીએ. અને આ ઠંડી ગરમીના પરમાણુની જે અવસ્થા છે એ સૂક્ષ્મ સ્થૂળ છે. ઇન્દ્રિય જ્ઞાનથી જણાય છે, તેથી તે સ્થૂળ છે. સ્પર્શેન્દ્રિયથી જણાય છે કે આ ઠંડુ લાગે છે, હવા ઠંડી છે, વાતાવરણમાં ઠંડી છે. તો એ ક્યાંય દ્રશ્યમાન થતા નથી, એ સૂક્ષ્મ સ્થૂળ છે. ભેદ છે ને પરમાણુની પર્યાયના, સ્થૂળ 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 સૂક્ષ્મ 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 અને સૂક્ષ્મ સૂક્ષ્મ છ ભેદ લીધા છે. જૈન દર્શન સિવાય નથી આ. આવા ભેદ પ્રભેદો પૂતગળના ભેદ પ્રભેદો પણ જૈન દર્શન સિવાય નથી. એક સ્પર્શ ગુણને આઠ જાતની પર્યાય છે એ જૈન દર્શન સિવાય નથી. સ્પર્શ ગુણની આઠ પ્રકારની પર્યાય છે એ જૈન દર્શન સિવાય ક્યાંય નથી. જૈન દર્શનના વિજ્ઞાનની આ વાત છે પાછી. આ દ્રવ્યાનુયોગનો વિષય છે, દ્રવ્ય ગુણને પર્યાય દ્રવ્યાનુયોગનો વિષય છે. એ જણાય છે કર્મના પરમાણુ સૂક્ષ્મ છે. આ સૂક્ષ્મ સ્થૂળ છે, કર્મના પરમાણુ સૂક્ષ્મ છે, ઇન્દ્રિય ગ્રાહ્ય નથી. અને એક પરમાણુ વાતાવરણમાં છૂટો વિશ્વમાં રહે તે સૂક્ષ્મ સૂક્ષ્મ છે. કર્મના પરમાણુ તો વિભાવ પર્યાય પરિણિત છે, કર્મ પ્રકૃતિ એ કારણ વર્ગણામાં પરિણમિત છે. એ સૂક્ષ્મ છે, ઇન્દ્રિય જ્ઞાન ગોચર કોઈને થતા નથી. એકલો પરમાણુ એક જ જુદો રહે તે સૂક્ષ્મ સૂક્ષ્મ છે, એ પણ કોઈને જણાય. એટલે ઠંડીનો અનુભવ નથી થયો, વેદન નથી થયું. ઠંડી જણાય, ઠંડીનું જ્ઞાન થયું છે. સૂક્ષ્મ સ્થૂળ છે એનું જ્ઞાન થયું છે, નહીં વેદન નથી થયું. લાગી જ નથી એમ કે છે. જ્ઞાનને જો લાગે ઠંડી
તો,
પણ વેદન કોને થયું? વેદન કોને થયું? ઠંડીનું વેદન કોને થયું? મને ઠંડીનું વેદન થયું તો તમે ઠંડી ઠંડા થયા? બીજો પ્રશ્ન, તમને ઠંડીનું વેદન થયું તો તમે ઠંડા થયા છો? આ પ્રશ્ન છે. સુખ દુઃખ થયું તો તમે મને ઠંડી લાગી છે એ કલ્પના કરી તેથી દુઃખ થયું. એ ઠંડી ઉનાળામાં આવે તો તમને સુખરૂપ લાગશે. ઉનાળામાં ઠંડી સુખરૂપ લાગશે, શિયાળામાં દુઃખરૂપ લાગશે. ઠંડી પોતે સુખરૂપ હોય કે ઠંડી પોતે દુઃખરૂપ હોય તો એ બે બે પ્રકારે એનો અનુભવ કેમ થાય? એક જ ઠંડી પરી વાતાવરણના હવાની ઠંડી અવસ્થાના બે પ્રકારે કેમ અનુભવ થાય છે? એક કાળે તમે એમ કહો છો કે આ મને દુઃખનું કારણ છે, બીજી વખતે તે જ અવસ્થાને તેટલી જ ડિગ્રી ઠંડીને તમે સુખનું કારણ કહો છો. એ સુખરૂપ છે કે એ દુઃખરૂપ છે? એ સુખરૂપે નથી ને એ દુઃખરૂપે નથી. એક વાત તો એ છે કે એ સુખરૂપે નથી અને એ દુઃખરૂપે નથી. બીજું, એનું જો એ સુખરૂપ નથી ને એ દુઃખરૂપ નથી તો એનું લાગવું સુખરૂપ ને દુઃખરૂપ ક્યાંથી થાય? બીજું કે એ લાગતી નથી, જણાય છે પણ લાગતી નથી, વેદાતી નથી. જાણવું બીજી વાત છે, વેદવું બીજી વાત છે. આ તફાવત નથી પાડતા. જાણે છે એને જ વેદે છે ને વેદે છે એને જાણે છે એમ લઈ લઈએ છે. કોઈ આત્માને કોઈ જ્ઞાનને ઠંડાપણું થવું કે ગરમપણું થવું, સ્પર્શ ગુણ ની હોવાથી એ સ્પર્શ ગુણ ની પરમાણુ ની સ્પર્શ ગુણ ની પર્યાય છે. સ્પર્શ રસ ગંધ વર્ણ એ જે ગુણ છે એના રૂપીપણાના, એવો સ્પર્શ ગુણ આત્માને નહીં હોવાથી આત્મા ન તો શીત પર્યાય પરિણમે છે કે ન તો આત્મા ઉષ્ણ પર્યાય પરિણમે છે. અશક્ય અને અસંભવિત છે, કેમ કે ગુણ નથી એની પર્યાય ક્યાંથી થાય? સમયસાર ની તો આ કરતા કર્મધિકારની ગાથાઓ ચાલે છે, 92, 93, 94, 95 સુધી આવી છે, 5 ગાથાઓ આવી છે, ઉપર ચાલે છે. જીવને ભ્રમ થાય છે એમાં એ ભ્રમ ભ્રમિત અવસ્થામાં પોતાનું સ્વાભાવિક સ્વરૂપ જેવું સ્વરૂપ છે તેવું સ્વરૂપ પોતે પોતાને અનુભવ ગોચર નહીં કરતા, અન્ય સ્વરૂપે પોતાનો અનુભવ કરે છે. ઠંડીના પરમાણુપણે એ સ્વરૂપે પોતાનો અનુભવ કરે છે. પોતાના સ્વરૂપને ભૂલીને અનેકવિધ પ્રકારે પોતાને વિશ્વરૂપે કરે છે, એવો શબ્દ મેં પ્રયોગ કર્યો છે. આચાર વિશ્વરૂપે પોતાને કરે છે. જણાય છે એમાં સુખ, એમાં દ્રષ્ટિ ખોટી છે. એમ કે છે જેવી દ્રષ્ટિ થી દેખે તેવું ફળ થાય, જણાય છે એમાં એ મને અનુભવ થાય છે, મારામાં કઈક આવે છે, મારામાં એ ઠંડાપણાની અસર આવે છે, કઈક મને ઠંડુ લાગે છે, હું ઠંડો થાઉં છું, એવો અનુભવ કરે છે. એ દ્રષ્ટિ ખોટી છે. જેવો જેવી દ્રષ્ટિથી દેખે તેવો તેવું ફળ થાય, તો સિદ્ધાંત લીધો પહેલા. એને એમ લાગે છે કે મને ઠંડી લાગે છે, માટે મને આમાં દુઃખનું કારણ છે, ક્યારેક દુઃખનું કારણ ને ક્યારેક સુખનું કારણ, ક્યારેક સુખ તેને તે પદાર્થને દુઃખનું ને સુખનું કારણ કલ્પે છે. એ કલ્પના માત્ર છે એમ ત્યાંથી એ નિશ્ચિત થાય છે કે એક જ પદાર્થને તે સુખરૂપ પણ અનુભવ કરે છે અને તેના તે પદાર્થને તે દુઃખરૂપ પણ અનુભવ કરે છે. ગરમ પાણી જ્યારે ગરમ પાણીથી નાય છે સુખરૂપ લાગે છે, ઉનાળામાં એટલા ગરમ પાણીથી નાય દુઃખરૂપ લાગે. એ સુખરૂપ કે દુઃખરૂપ છે ખરો? એ સુખરૂપ કે દુઃખરૂપ નથી તો કેમ આમ થયું? કે તે એવી કલ્પના કરી તેથી એમ થયું. અત્યારે ઠંડી છે એ દુઃખરૂપ લાગે છે ને કે સુખરૂપ લાગે છે? મુનિરાજ નિર્વસ્ત્ર અવસ્થામાં ખુલ્લા જંગલમાં બેસે છે, એવું નથી કે એ કાંઈ પણ સંરક્ષણ રાખે છે, ઠંડીથી સંરક્ષિતપણે રહે છે, એવું તો કાંઈ નથી. આ અત્યારે ગડબડ કરે છે એ વાત નથી. જે જંગલમાં બાવલિંગ દશામાં વિચરે છે મને, જો એ દુઃખરૂપ હોય તો એને સૌથી વધારે દુઃખ થવું જોઈએ, તો એની અંદર સુખનો અનુભવ છે. એ કહે છે મને તો મારા સુખનો મને મારામાં અનુભવ છે, અને મારા સુખનો અનુભવ એટલી ડિગ્રીથી છે, સુખની ડિગ્રી એટલી વધી છે ત્યાં, તારતમ્યતા જેને કહીએ, કે એવો સુખાનુભવ જગતના કોઈ પ્રાણીને નથી. જે વધુમાં વધુ સાધન સંપન્ન છે અને વધુમાં વધુ દુનિયા જેને સુખી કહે છે, એવો એને સુખનો અનુભવ એનો એક અંશ માત્ર નથી ત્યાં. મુનિરાજના સુખનો એક અંશ પણ ત્યાં નથી, એ જાતે જ નથી ત્યાં. ખરેખર સમ્યક દ્રષ્ટિને એનો અંશ છે, મિથ્યા દ્રષ્ટિ અવસ્થામાં એનો અંશ નથી. સુખમાં સાચું સુખ શું, આ મોટો સવાલ છે. ખરેખર સુખ શું, આ મોટો સવાલ છે. આ તો બધા પર બાહ્ય પદાર્થોના સુખ દુઃખની કલ્પના છે, પણ ધાર્મિક ક્ષેત્રમાં આવીને ધ્યાનાદિના સુખની કલ્પનામાં લોકો ચડે છે. અનેક પ્રકારે યોગ ને આ ને તે ને ધ્યાન ને કરે છે. કેટલા તો એમ કહે છે કે ભાઈ એવા જે મહાપુરુષ હોય એની નજીક તમે 10 મિનિટ બેસો, અડધ કલાક અડધી કલાક બેસો તો તમને આનંદ આનંદ અંદર થવા માંડે. ઠીક, સાચી વાત છે ને. કઈ જેવી કલ્પના કરે, જેવી દ્રષ્ટિથી દેખે તેવું ફળ થાય. જૂઠી કલ્પના ને જૂઠી જૂઠી દ્રષ્ટિ કરે તો એ વસ્તુ કઈ ટકવાની નથી. એવી રીતે કોઈ સુખ ને આનંદ માને તો કઈ સુખ ને આનંદ થઈ જતો નથી, એ વસ્તુ કઈ ટકતી નથી. એ તો કૃત્રિમ ભાવ છે, વિભાવ ભાવ કૃત્રિમ ભાવ છે. આત્મિક ભાવો, આત્માના સ્વભાવના પ્રકાશનારા ભાવો છે, તેથી એને સારા કયા. પણ સારા ક્યારે કે એવા ભાવે પોતે પરિણમે, ત્યારે પોતાને અંદરમાં સારું થાય ત્યારે એના ઉપર ઉપચાર આવે કે આ સારા, નહીત્ર ઓઘે ઓઘે તો બહુ વખાણી માર્યું છે. શ્રીમદજી કહ્યું કે સાકર અને શ્રીફળની મીઠાશ સૌએ વખાણી મારી છે, અને તેથી લોકો એમ કે છે ભાઈ સાકર લ્યો, સુકનમાં સાકર રાખો, સુકનમાં શ્રીફળ લ્યો. પણ અહીંયા તો અમૃતની સચોડી નાળિયેરી છે. શું કહ્યું? ફેરવું પડે. લોકો ઓઘે ઓઘે બધું કહે છે, આ ધર્મ થયો, ના શાંતિ થઈ, ના સુખ થયું, ના ધ્યાન થયું, અમને આનંદ આવ્યો, ફલાણો થયું, કઈ પણ થયું. શ્રીફળ, સાકરનું શ્રીફળ હોવે વખાણી માર્યું છે, પણ અંદર અનુભવમાં તો એકલી અમૃતની નાળિયેરી જ છે. અહીંયા તો એ અનુભવની વાત લીધી છે. ખરી ખરું સુખ તો આ છે. બાકી બધા કૃત્રિમ સુખને સુખ કહેવાની જે પદ્ધતિ અને વ્યવહાર છે એમાંથી વાસ્તવિક સુખનો અનુભવ થાય એ પરિસ્થિતિ નથી. એ ભ્રમના ઘણા સ્થાન છે. બાહ્ય દ્રષ્ટિમાં તો એ કોઈ ને કોઈ સ્થાનમાં ભ્રમનું જ સેવન થાય. ભ્રમ ન છૂટે ત્યાં સુધી બાહ્ય દ્રષ્ટિ એ ધર્મના ક્ષેત્રમાં પણ ભ્રમનું જ સેવન થાય. મંદ કષાય ને શાંતિ માને, શાસ્ત્ર ભણતરના એને જ્ઞાન માને, વક્તૃત્વ કળા હોય એને પણ જ્ઞાન માને, ઓરેટરી સારી હોય, સારી સુંદર ભાષામાં અવાજ મીઠો હોય, અવાજ એવો સારો હોય, બોલવાની એવી શૈલી હોય, છટા હોય, તો એને જ્ઞાન માને. છટાનું એને ભણતર સારું હોય ને અનેક વાતો ઘણું સમજાવી શકે, ઘણું કહી શકે, એને જ્ઞાન માને. જ્ઞાન તો એ જ્ઞાનાનુભવ તે જ્ઞાન છે. જ્ઞાનમાં જ્ઞાનનો અનુભવ થતાં પોતે જ્ઞાનમય પણ પોતાને ભાષે, માત્ર જ્ઞાનમય પણ ભાષે. એ જ્ઞાન છે એ ગુપ્ત વસ્તુ રહી ગઈ છે, કેમ કે એ અંતરદૃષ્ટિથી સમજાય છે, બાહ્ય દ્રષ્ટિથી સમજાતું નથી. આ બાહ્ય દ્રષ્ટિના વિષયમાં સમજ પડે છે એટલે એને જ્ઞાન માને છે, એમાં ભ્રમ થાય છે. એમાં જ્ઞાન હોવાનો ભ્રમ થાય છે, જ્ઞાન નહીં હોવા છતાં તો એ કાંઈ ઠીકરી કાંઈ રૂપિયામાં નહીં ચાલે. ઠીકરી રૂપિયામાં નહીં ચાલે તો કહી ગયા કે ઠીકરી રૂપિયામાં પરાણે ચલાવવા માંગે તો
ચાલે
કે નહીં ચાલે. હે ચિદાનંદ રામ, પોતાને અમર તરીકે શાશ્વતપણે પોતાનું અવલોકન કરો, ક્ષણિક પર્યાય રૂપે પોતાને ન વધારો, અને સંયોગ વાળો સંયોગ પણ શાશ્વત નથી, અશાશ્વત છે, અનિત્ય છે, એ રૂપે પણ પોતાને નવ લોકો પોતાને અમર તરીકે શાશ્વતપણે અવલોકો. મરણ તમારામાં નથી, મરણ જેવી કોઈ ચીજ નથી. આત્મા શાશ્વત પદાર્થ છે, એનો નાશ થાય તો એને મરણ થયું એમ કહેવાય. પણ મરણ નથી ને મરણની ગંધી નથી. જે મરણનો ખ્યાલ આવતા દુઃખની માત્રા વધીને શુદ્ધ બુદ્ધ ભૂલી જાય છે. પ્રાણી જગતના પ્રાણી બેશુદ્ધ થાય છે મરણ પહેલા અંતકાળમાં સેકન્ડોમાં દુઃખ વધી જાય. ક્ષણ માત્રમાં એટલી દુઃખની તારતમ્યતા દુઃખની ડિગ્રી વધી જાય કે શાન ભાન ખોવે છે. કે છે કે છે જ નહીં તમારામાં એ ચીજ જ કલ્પની કલ્પિત છે. દેહ ત્યાગ છે, દેહ ત્યાગ રૂપ જે બહારનો ફેરફાર છે એ દેહ ત્યાગ થતાં આત્મામાંથી કાંઈ જતું નથી. એ ન તો એ ગુણ ઓછો થાય છે કે ન તો એક પર્યાય ઓછી થાય છે. કોઈ ક્ષેત્રમાંથી ક્ષેત્ર પ્રદેશે કોઈ ક્ષેત્રમાંથી એક પ્રદેશ ઓછો થાય છે એવું કાંઈ બનતો નથી. દેહ ત્યાગ થતાં આત્માએ શું ત્યાગ્યું? આત્મામાંથી કાંઈ ગયું? એટલો એ તો એવડો ને એવડો એટલો ને એટલો શાશ્વત છે, સદાય એટલો ને એટલો રહેવાનો. જેમ કોઈના ઘરમાં કોઈ ચક્રવર્તનો ચૌદ રત્નો નવનિધિ છે છતાં તે દરિદ્રી થઈને ફરે છે, ભાન નથી. નવનિધિ અંદરમાં છે પોતાના ઘરમાં અને ટુકડો ટુકડો માગે છે, કપડાનો ટુકડો આપો, રોટલાનો ટુકડો આપો, દરિદ્રી થઈને ફરે છે. તે તેના પોતાના ચક્રવર્તી પદના અવલોકન માત્રથી ચક્રવર્તી પોતે થાય. દ્રષ્ટિ ફેરે કેટલો ફેર છે એમ કહે છે. પદાર્થ તો સ્વપર પદાર્થ જે તે સ્વપર સ્વરૂપે છે, સ્વસ્વ સ્વરૂપે છે કે જે સ્વસ્વરૂપનો પોતે કરી ત્યાગ કરતો નથી, કરી શકતો પણ નથી. પર પદાર્થ રૂપે છે કે પર પદાર્થનો ગ્રહણ ત્યાગ આત્મા કરી શકતો નથી. ગ્રહે તો ત્યાગ કરે ને, ન તો આત્મા પર પદાર્થનું ગ્રહણ કરી શકે છે ન તો આત્મા પર પદાર્થનો ત્યાગ કરી શકે છે. જે એમ કહે કે અમે આટલા પર પદાર્થો છોડ્યા ને આટલા પર પદાર્થનો ત્યાગ કર્યો તેણે ગ્રહણ કર્યું હોવાનું પહેલા માન્યું છે અને એ વાત પકડી રાખી છે. પર પદાર્થને ગ્રહણ કર્યાનું તો છોડ્યું નથી અને તેથી એણે પર પદાર્થને ત્યાગ કરવાનું માન્યું. તેને પર પદાર્થની પકડ કદી પણ છૂટી નથી. લાખો કરોડોની સંપત્તિ છોડીને અમે દીક્ષા લીધી એમ કહે છે, અથવા લાખો કરોડોનું અમે દાન દીધું. બે વાત તારી કલ્પનાની છે, એ તારા હતા કીધી છે કે તેનું દાન દીધું? તારી માલિકીની ચીજનું તું દાન દઈ શકે? જે ચીજ તારી માલિકીની નથી એનું દાન દેવાનો ક્યાં પ્રશ્ન ઉપસ્થિત થાય છે? બીજાની ચીજનું બીજો દાન દે તો હાસ્યાસ્પદ છે કે નહીં? હે તો ભાઈ મૂડી ગોપનીને દાનમાં તું તારું નામ ક્યાં લખાવે છો? હે આ એવું કરે છે. જ્યારે કઈ દાનાદી ક્રિયા કરે છે, ત્યાગાદી ક્રિયા કરે છે ત્યારે પરનો ધણી થઈને પોતે એનો માલિક નહીં હોવા છતાં પરાણે માલિક થઈને ત્યાગ કરે છે. એ જ્ઞાનીઓને હસવા જેવું લાગે છે, હાસ્યાસ્પદ લાગે છે. અને વળી એમાં ધર્મ થયો હોવાનું માને, કઈ ધર્મ કર્યો? મિથ્યાત્વનો ધણી ખરો, અત્યારે અધર્મનો ધણી ખરો. કામ છે. આવી વાત છે. આત્માની ચીજ નહીં હોવા છતાં આત્મા એમ કે નહીં, એ મારી છે ને હું એને આપું છું, એ મારી છે ને હું એને આપું છું. મારે પરાણે તું કે આ તો દુઃખનો, આ દુઃખનો રસ્તો છે, આ તારા માટે દુઃખનો રસ્તો છે, બીજું કઈ નથી. ભોગ ભોગને ગ્રહણ કરવા એ અધર્મ દેખાય છે જીવને, શું એ અધર્મ દેખાય છે. પણ આ પરમા અહમ પણ કરું છું હું, દાન આપતા કે ત્યાગ કરતા, એ એને અધર્મ નથી દેખાતો. એટલો જ ગુનો છે, જરાય ઓછો ગુનો નથી. ઓલું તો અશુભ છે ને, આ તો શુભ છે. કે પરમાર્થ તો બે ગુના સરખા છે, મિથ્યાત્વ સહિત પરમા સ્વપણા કરવાનો જે ગુનો છે એ તો એક સરખો જ છે, એમાં જરાય ફેર નથી. એટલે લોકોને જરા આખરું લાગ્યું, જે લોકોએ એને મહત્તા આપી હતી એને આખરું લાગ્યું કે તમારે ત્યાગ કરવો નથી ને માટે તમે આ મૂક્યો છો. ઠીક, આ ચડાવવામાં તો શું વાંધો છે, સહેલી વાત છે, આળ નાખવામાં કાંઈ બહુ તકલીફ નથી પડતી. કે તમારે લહેર પાણી કરવા છે, લાડવા ખાતા ખાતા મૂકશે, જાણવું છે માટે તમે આવી બધી વાતો કરો છો, એમ નથી. માત્ર વાત કરવાનો આ વિષય નથી, સ્વને સ્વપણે અનુભવવાનો ને પરને પરપણે અનુભવવાનો ભાવ છે, એની સમજણ છે, અને એ સમજણ અનુસાર એને પ્રતીત કરવાની છે, શ્રદ્ધા કેળવવાની છે, એને જ્ઞાન કેળવવાનું છે, અને શ્રદ્ધા જ્ઞાન કેળવાયા છે તો એવું આચરણ થશે. નહીતર શ્રદ્ધા જ્ઞાન ને આચરણ અનુસરશે, જેવી શ્રદ્ધા જેવું શ્રદ્ધા ને જ્ઞાન છે એવું આચરણ થશે. આચરણ તો શ્રદ્ધા જ્ઞાન ને અનુસરશે, એ કઈ બીજી રીતે અનુસરણ એનું થશે. પરમા હું પણ એને થતું જ નથી, શ્રદ્ધાનો દોષ સમ્યક દ્રષ્ટિને તો નથી,
એમને નથી. પણ
મિથ્યા દ્રષ્ટિ તો ત્યાગ કરે એમાં શ્રદ્ધાનો દોષ છે, અને ગ્રહણ કરે એમાં શ્રદ્ધાનો દોષ છે. નાનો મોટો દોષ થાય ત્યારે મિથ્યા દ્રષ્ટિ ને સમ્યક દ્રષ્ટિ વચ્ચે બહુ મોટો અંતર છે દોષનો. અહીંયા મિથ્યા દ્રષ્ટિ ને મિથ્યા દ્રષ્ટિ ની વાત લીધી કે એ જીવ ભોગ ભોગમાં પડીને પોતાને સુખી માને છે કે અમારે લીલા લહેર છે, કઈ વાંધો નથી. બીજો જીવ ત્યાગ કરે છે પોતાની સંપત્તિનો, દાન આપે છે, દીક્ષા લે. તો મેં મારી કરોડોની સંપત્તિ મૂકીને દીક્ષા લીધી, એનું દાન દીધું, અને આ જીવને એમને શ્રદ્ધાના દોષમાં બેને શું ફેર, એ ફેર ખરો? બે સરખા દોષિત છે. એ રીતે પરમા અહમ પણ રાખીને દાન દેનાર કે દીક્ષા લેનાર અને પર પદાર્થ ના ભોગ ભોગમાં રહેનાર ને શ્રદ્ધાનો દોષ એક સરખો છે. હવે એનું એક બીજું પડખું તપાસીએ તો ભોગ ભોગ વાળાને છૂટવું સહેલું છે એ પરિણામથી, આ દાન દેવા વાળાને છૂટવું મુશ્કેલ છે. કેમ કે પેલો એને ધર્મ નથી માનતો, પેલો સમજે છે કે ભાઈ મને તો આમાં અત્યારે ઠીક લાગે છે, ભલે તૃપ્તિ થતી નથી, ભલે આકુલતા પણ આમાંથી થાય છે, રોગ પણ આમાંથી થાય છે, ભોગે રોગ ભયમ, જેટલા ભોગ ભોગમાં પીડ્યા છે એને એ પણ ખ્યાલ છે કે આ બધા રોગના કારણ છે શરીરના, તો શરીર દુઃખે કોઈને જોતું નથી, શરીર અસાતાય જોતી નથી, તો એને ધર્મ નથી માનતો. એટલે અંદર અંદર બીએ છે એનાથી. જ્યારે આ તો નિર્ભીકપણે કરે છે, આ તો ધર્મ છે, આ તો મારો ધર્મ છે. એ જો સૂક્ષ્મતાથી તપાસો તો આનો મોટો દોષ છે ધર્મ માનનારનો. શુભ શુભને જોઈએ તો અશુભ મોટો દોષ છે, કેમ કે કષાયની તીવ્રતા ત્યાં વધારે છે, અહીંયા કષાયની મંદતા છે. પણ કષાયની મંદતા તીવ્રતાને અનુભવ કરવો અને બાહ્ય દ્રષ્ટિથી એને જ દોષને નિર્દોષતામાં ખતવણી કરવી એ જૈન દર્શનના સિદ્ધાંતમાં નથી. જૈન દર્શનના સિદ્ધાંતમાં પહેલા મિથ્યાત્વનો અભાવ કરવા માટે બધી વાત છે. એ વિષયને સ્પર્શે નહીં, એ વિષયને જાણે નહીં, સમજે નહીં, અને માત્ર કષાયની તીવ્રતા મંદતાને દોષની વાતોમાં લઈએ, એ જૈન દર્શનની બહારની બધી વાતો છે. જૈન દર્શનની એ વાતો નથી, એ બધી વાતો બધા અન્ય મતિઓ આ કરે છે વાત. કોઈ પોતાની રીતે, કોઈ આ રીતે, કોઈ આ રીતે, જેની જેટલી બુદ્ધિ ચાલે એટલી સૌ કરે છે. જૈન દર્શન જુદું રહીથી પડે છે, એ લગભગ કહેવાતા જૈનોમાં એ વિષય નથી કે જૈન દર્શન ક્યાંથી જુદું પડે. મિથ્યાત્મના ત્યાગમાં તો રાગે મારો નથી ને રાગનો વિષય પણ મારો નથી, એ વાત લેવાની છે. આકરી શરત છે, એવી તેવી વાત નથી. રોટલા છોડવા કાંઈ આહાર નથી લેવો એ હેલી વાત છે. પણ આ જગતમાં મારું એક પરમાણુ પણ નથી અને રાગનો એક કણ પણ મારો નહીં, અને મારો નહીં તેથી મારે એ કાંઈ જોઈએ નહીં. મારે એક આત્મા જ ખપે, જ્ઞાનાનંદ સ્વરૂપે આત્મા સિવાય મારે કાંઈ જોઈતું નથી, બહુ આકરી શરત છે. પણ એને અઘરું પડે છે, એટલે આ હેલું લેવા જાય છે. કોઈ હેલો ધર્મ મળી જાય તો સારું. ગુરુદેવનો ઘણા પ્રશ્ન કરતા હતા, કઈ હેલું કયો, આ બહુ અઘરી અઘરી વાત કરો, કઈ હેલું કયો? તો કે રાખ હેલી છે, કે રાખનું બીજું નામ હેલી છે. હેલી એટલે હળવી, વજન ઓછું હોય ને, રાખનું બીજું નામ હેલી છે. ગામડામાં એને હેલી, તો એ રાખ હેલી છે કે ધર્મ એટલો સહેલો? ધર્મ તો તરવારની ધાર ઉપર ચાલવા જેવો છે, એવી સહેલી ચીજ નથી. ઓલો તો 5 વર્ષનું બાળક હોય કે આજ લઈ લે ખાવાનો ત્યાગ, તો કે ખાવાનો ત્યાગ કબૂલ. ચડી જાય ડુંગરો, કે કબૂલ, દોડીને ચડી જવું. 5 વર્ષનું બાળક હોય તો ધડાક માંડે ચડવા, થાય કે નહીં ધર્મ? કઈ ધર્મ થાય એવું? જેમ જેના ઘરમાં નવ નિધિ છે, ચક્રરત્ન છે, તે તેના પોતાના ચક્રવર્તી પદના અવલોકન માત્રથી ચક્રવર્તી પોતે થાય. એને જાણતા, એને અવલોકતા, એને ચક્રવર્તી પણ પોતાના ભાનમાં આવે છે. એને ચક્રવર્તી થવા માટે શું કર્યું? કઈ નથી કર્યું. તેમ સ્વપદને પરમેશ્વર રૂપ અવલોકે તો ત્યારે તે ક્ષણે પરમેશ્વર છે. પરમેશ્વર બનાવવો એ પ્રશ્ન નથી, ખુદ પરમેશ્વર સ્વરૂપે છે, સાક્ષાત અખંડ સિદ્ધ પદ સ્વરૂપે તે છે. અંદરમાં એ સ્વરૂપ છે પોતાનું, માને તોય છે ને ન માને તોય છે, છે તો છે, ન માને તો દુઃખી થાય છે ને માને તો સુખી થાય છે. બસ આટલો ફેર છે. જો પરમેશ્વર સ્વરૂપ અવલોકે પોતાને સ્વપદને, અવલોકતા જ પરમેશ્વર થાય છે, પરમેશ્વર છે. જુઓ જુઓ કેવી મોટી ભૂલ, અવલોકન માત્રથી પરમેશ્વર થાય એવું અવલોકન કરતો નથી. અને ઇન્દ્રિય ચોરોને વશ બની પોતાના નિધાનને લૂંટાવી દરિદ્રી થઈને ભવ વિપત્તિ ભરે છે, ભરે છે. આમ છે, લેવા દેવાનું કાંઈ નથી એમ કે છે. અવલોકન માત્રથી પરમેશ્વર થાય એવું અવલોકન ન કરવાની ભૂલ કરે તો પોતે શરીર વાળો ને ઇન્દ્રિય વાળો છે ને આ જોશે ને તે જોશે ને આના વગર ચાલશે ને આના વગર ચાલશે ને એમ વશ બનીને શરીરને વશ બનીને એને ઇન્દ્રિય ચોર કીધી છે. એનું નિધાન ચોરાય છે, સુખ ચોરાઈ જાય છે, જ્ઞાન ને સુખ એનું ચોરાઈ જાય છે. ઇન્દ્રિય ચોરોને વશ બની લૂંટાવે છે ને ચોરાય તો થોડુંક રહી જાય ને થોડુંક, આ તો હાવ લૂંટાઈ જ જાય છે. ચોરીમાં તો થોડુંક રહી પણ જાય ઘરમાં, આ તો કહે છે કે લૂંટાઈ જાય છે. ક્યાંય એને સુખનો કણનો પણ અનુભવ થતો નથી, એવા દુઃખનો અનુભવ થાય છે. પોતાના નિધાનને લૂંટાવી દરિદ્રી થઈ, લાચાર થઈ, રાકો થઈ, દીન થઈ માગતો ફરે છે, ભવ વિપત્તિને ભરે છે, અનેક જન્મ મરણને વારી લે છે. એના એના ફળમાં જન્મ મરણના દુઃખને ઉભા કરે છે. જન્મ મરણ રહી તેવું જે શાશ્વત પદ છે એનું શ્રદ્ધાન જ્ઞાન કરતો નથી. શ્રદ્ધાન જ્ઞાન કરતો નથી એટલે પોતે શાશ્વત જ્ઞાનાનંદ સુખ સ્વરૂપે છે એનો અનુભવ કરતો નથી. તેથી પોતાએ દીનપણે દુઃખમાં સુખ માટે સુખની યાચના કરતો ફરે છે, દરિદ્રી થઈને ફરે છે એટલે સુખની યાચના કરે છે. કોઈ મને સુખી કરો, કોઈ મને સુખી કરો. ભૂલ મટાડતો નથી, ભૂલ મટાડવા વાળા એને ભૂલ મટાડવાનું કહે તો એના ઉપર ક્રોધિત થાય છે. નહીં તમે તમે આમ કેમ કહો, તમે આમ કહો છો, ખોટું છે, તમારી ભૂલ છે, આ તમે એના ઉપર ક્રોધ કરે છે. પોતાને અંદરમાં સ્વભાવની અરુચિ છે ને એટલે એ સ્વભાવના દર્શાવનારા મળે તો એની એને પણ અરુચિત થાય છે, એના વચનો પ્રત્યે અરુચિ થાય છે. આવી તો વાત હતી છે, આવી વાતમાં તો લોકોને સ્વચ્છન થઈ જશે, ફલાણું થઈ જશે, ઢેંગણું થઈ જશે. તો લોકોને થવું એ થાય, તને શું થાય એવું છે એ નક્કી કર. તને સ્વચ્છન થાય એમ થાય તો શું કારણે સ્વચ્છન થાય છે તારો વિચાર કર. સ્વચ્છન થાય ન થાય એવી વાત પણ કરે છે, નથી કરતા એવું તો કાંઈ નથી. અને આત્માનું કલ્યાણ થાય એવી વાત કરે છે. તો આત્માનું કલ્યાણ થાય એવી વાત કરે એથી આત્માનું કલ્યાણ થશે એ તને કેમ ન દેખાણ, આ તો સવાલ છે. નહીં પણ ફલાણાનો સ્વચ્છન થઈ ગયો ને એને આમ થયું, આવા પરિણામ થયા, ફલાણું કર્યું. હવે સાકર ખાતા ખાતા કોઈ ગધેડો મરી ગયો, સાકર ખાતા ગધેડાનું મૃત્યુ થાય કે ગધેડાને તાવ આવે તેથી મનુષ્ય સાકર ન ખાવી એ ક્યાંનો સિદ્ધાંત છે? મનુષ્ય સાકર ખાવાનું છોડી દે. એમ જે પાત્ર જીવ છે જેને આત્મહિત કરવું છે, ધર્મના ક્ષેત્રમાં તો જે હિત કરવા આવ્યો છે તે હિત અહિતને ન સમજે તો સ્વચ્છંદે જાય. સ્વચ્છંદે જાય ક્યારે જીવ કે હિત અહિતની સમજણ છૂટી જાય તો. બાકી જેને નિર્દોષ થવું છે, દોષ ટાળવા છે, ગુણ પ્રગટ કરવા છે, એને આ ગુણ પ્રગટ કરવાની વાતોથી દોષ મટાડવાની વાતોથી એને કેમ દોષ વધે અને એને વધેને કેમ ખબર ન પડે? એવું તો કદી બને. મૂળ તો શું છે કે નાના નાના દોષને મોટા દોષ માની રાખ્યા છે અને મોટા દોષ તો એને દોષ તરીકે જ દેખાતા નથી. એટલે એને સ્વચ્છંદ દેખાય છે. પણ ગુણસ્થાને કયા કયા ગુણસ્થાને કેવા કેવા ઉદય ભાવના પરિણામ હોય એની ખતવણીની ખબર નથી. એટલે એને ગુણસ્થાન અનુસાર ભાવ છે કે નહીં એની મેળવણી થઈ શકતી નથી, વિચાર કરી શકતો નથી. અને પોતે પોતાને નાના દોષ મટાડીને મોટો માયનો છે એટલે પોતાના કરતા પણ એને એમ લાગે છે કે આમ કેમ થાય છે, આમ કેમ એવું લાગે છે. પણ એને સમજણનો વિષય નથી. જૈન સંપ્રદાય સિવાય 14 ગુણસ્થાન ની વાત નથી. પહેલા ગુણસ્થાન વાળા હાથનું, છઠ્ઠું હાથમું ગુણસ્થાન માને, પાંચમું ગુણસ્થાન માને, ચોથું ગુણસ્થાન માને, કે પછી એમાં ગડબડ ઉભી થયા વિના થાય જ થાય. તો ગુરુદેવે સ્પષ્ટતા કરી કે ભાઈ ચોથો ગુણસ્થાન છે એને તપાસવા માટે આટલા આટલા પ્રકાર છે. હવે જેને ચોથો ગુણસ્થાન ન હોય એના માટે વિચાર કરવાની જરૂર છે કે પાંચમું ગુણસ્થાન છે કે નહીં, એને છઠ્ઠું સાતમું ગુણસ્થાન છે કે નહીં, કઈ વિચાર કરવાની જરૂર રહેશે? તો બહુ ભાગ પૂછો તો કોઈને સમ્યક્ત્વ મિથ્યાત્વના વિષયથી જ જાણ્યા છે. ચોથા ગુણસ્થાન સંબંધી જ જાણ્યા છે. ન તો પહેલા ગુણસ્થાનની પૂરી ખબર છે કે ન તો ચોથા ગુણસ્થાનની પૂરી ખબર છે, પહેલાની એ ખબર નથી. આવી વાત છે. અમે લોકો પહેલામાં છીએ, કેટલાક તો પહેલામાં નથી, ઝીરોમાં છે એમ કે અમે, એકડો તો છે અમારે. ગુણનું સ્થાન પહેલું તો હાથમાં આવ્યું, બીજા તો ઝીરોમાં છે. ભાઈ 14 ગુણ સ્થાન ની બહાર કોઈ નથી. પણ એ પહેલા ગુણસ્થાનમાં અભિમાન કરે છે કે અમે પહેલામાં તો આવ્યા છીએ, ભલે ચોથામાં ન હોય પાંચમામાં ન હોય, પણ પહેલામાં તો છીએ. ભાઈ નિગોદનો જીવે પહેલામાં. આ તો બહુ ક્રિયાકાંડે છીડ્યા હોય, મારા ઘરે ચોમાસું કરતા હોય, પોહા પ્રતિક્રમણા રોજ કરતા હોય, આંબેલો કરતા હોય, બીજા શું બધું, અને વિધિ વિધાનમાં બેસતા હોય મહિના સુધી, અને પહેલા ગુણસ્થાન ની ખબર ન હોય, તો અમારે ચોથું ન હોય કઈ નહીં, પહેલું જ છે. પહેલું તો નિગોદ્યા ની છે. પછી તો ગમે એટલું માને એને ક્યાં વાંધો છે. આ તો કોઈને સંબંધિતો અનેક હોય ને, વાત કરે ત્યારે ખબર પડે. પહેલું તો છે અમારે, પહેલું છે તો પહેલું તો હવે અનાદિનું પહેલું જ છે. અનાદિનું જીવને પહેલું છે. સમય પછી પાસે જય હો મિત્રાગી દિગંબરજન ધારણો જય હો જય હો.